તારીખ 9/11/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 384 અને 385 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 200.
પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત છે, પોતે જ સત છે. પ્રયોજન વર્ષ બીજા દ્રવ્યો સત હોવા છતાં તેને અસત કહેવામાં આવે છે. કેમ કે તે દ્રવ્યો ઉપર જે લક્ષ જાય છે, એ લક્ષને છોડાવવું છે, એવું પ્રયોજન છે. છેલ્લી લીટી જે લખી છે એ પ્રયોજન વિષય ઉપર લખી છે. મૂળ તો અંતરમાં વળવું, એ જ આખા સિદ્ધાંતનો સાર છે. ઉદાહરણોને સ્થાપે છે અને ઉઠાપે છે, બંને આગળની શૈલી છે. છે પદાર્થો, છે જાતિના પદાર્થોથી વિશ્વ રચાયેલું છે, બનેલું છે અનાદિથી. એમ છે દ્રવ્યની સ્થાપના પણ આગમમાં કરી છે અને અહીંયા બીજા પદાર્થ ઉપરનું બહિર્મુખ વલણ અનાદિથી છે તેને મટાડવું છે. તો એ મટાડવા માટે એની હસ્તી છે, એ જાણે પોતાને માટે કાંઈ કામની નહીં હોવાથી પોતાની અસ્થિ ઉપર દ્રષ્ટિ લઈ જવા માટે આમ વજન દેવામાં આવે છે, જોર દેવામાં આવે છે. અહીંયા તો વચન પણ બહુ સ્પષ્ટ છે કે પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત છે. બીજા દ્રવ્યો એમ કહેતા બીજા દ્રવ્યો છે એ વાત તો આપોઆપ આવી જ જાય છે. બીજા દ્રવ્યો એમ કેમ કહી શકાય? જો ન હોય તો બીજા દ્રવ્યોનો નિર્દેશ રહેતો નથી. પણ પોતાની અપેક્ષાએ, એટલે પોતાના સતની, સ્વસતની અપેક્ષાએ, પરસત છે તે સ્વસતરૂપ નહીં હોવાને કારણે અસત છે. અસતનો અર્થ એ છે કે તે સ્વસત નથી, પરસત પણ નથી એમ નથી કહેવું, પણ સ્વસત છે એ સ્વસતમાં એનો સમાવેશ નહીં હોવાથી સ્વસતપણે અસત છે, પરસતપણે સત છે અને સ્વસતપણે અસત છે એમ અસ્તિ નાસ્તિથી અનેકાંત કરી શકાય. અહીંયા એટલું સમ્યક એકાંત કર્યું છે કે પોતે જ સત છે, બીજું બધું અસત છે. અસત છે એટલે એની સામે લક્ષ કરવા જેવું નથી. પરિણામ જે બીજા પદાર્થ પ્રત્યે વળે છે એને અંતરમાં વાળવાનું જે પ્રયોજન છે, એ પ્રયોજનથી આમ કહેવામાં આવે છે. પ્રથમ છે એ પ્રયોજન વશ છે. પોતે પોતાનો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન રૂપ સત છે. જ્ઞાનને એનો તર્ક છે કે પોતે જ્ઞાયક છે, અન્ય દ્રવ્ય જ્ઞેયો છે. તો અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય પણ તારો જ્ઞેય છે. તું જ્ઞાતા છો, સ્વદ્રવ્ય જ્ઞેય છે, અને જ્ઞાતા જ્ઞેય તું છો એટલે જ્ઞાન પણ તું છો. જ્ઞાન એક ક્રિયા છે, એ પણ જેને સ્વજ્ઞેયને જાણનાર અને જ્ઞાતા છું એમ જાણનાર બે વાત આવી જાય છે. હું જ્ઞાતા છું, હું પોતે જ મારું સ્વજ્ઞેય છું એમ જાણનાર જ્ઞાન છે. શેમાં જણાયું કે જ્ઞાનમાં જણાયું? એ કોણ છે કે એ પણ પોતે જ છે. એ ત્રણેય એક જ છે પદાર્થની અપેક્ષાએ, એકમાં જ ત્રણ ભેદથી કહેવામાં આવ્યું છે. છે તો ત્રણ એક જ છે. પોતે જ છે, માટે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરો. ખરેખર તો જેનાથી અજ્ઞાન છે એ પોતાના સત્થી અજ્ઞાન છે. પર પદાર્થને જાણવા તો અનાદિથી રોકાયો છે, પર પદાર્થો એને પરિચિત છે, અનુભૂત છે, પણ એથી એના પ્રયોજનની સિદ્ધિ કદી થઈ નથી. માટે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવું. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતા અતિન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં. આવું સ્વસ્વરૂપનું જ્ઞાન કરતા આત્માના અતિન્દ્રિય આનંદની ઝલક એટલે થોડી પણ સ્થિતિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. અંદરમાં અપરિમિત આનંદ ભર્યો છે, એટલો આનંદ, પરિપૂર્ણ આનંદ ભલે અત્યારે ન આવે, મોક્ષ દશામાં આવશે, પણ સ્વસત્વનું જેને જ્ઞાન થાય તેને અતિન્દ્રિય આનંદ અનુભવમાં અંશે પણ આવે આવે ને આવે આવ્યા વિના રહે જ નહીં. આ એક આત્માના જ્ઞાન સાથેનું ઉપલક્ષણ આપ્યું છે કે જે આત્મજ્ઞાન થતાં અવિનાભાવીપણે ઉત્પન્ન થઈ આવે છે અને આનંદ ન આવે તો ત્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી એમ ત્યાં જાણવું જોઈએ. નહીં તો ઘણા એમ વિચારે છે કે સદશાસ્ત્રોમાંથી જેવો આત્માને કયો એવો જ આત્મા અમે જાણ્યો છે, જેવો આત્મા કહે છે એવા જ આત્માના સ્વરૂપને અમે સંમત કર્યું છે, શ્રદ્ધામાં લીધું છે. એક આત્મા શું શ્રદ્ધાનો વિષય જે નવ તત્વ છે, નવ તત્વની શ્રદ્ધા, એ પણ જેવી શાસ્ત્રકાર કહે છે એવી જ અમને માન્ય છે, એવું જ અમે શ્રદ્ધીએ છીએ. તો અમને સમ્યક દર્શન અને આત્મજ્ઞાન છે એવી ભ્રાંતિમાં કોઈ રહી જાય એને માટે આ એક વિશિષ્ટ લક્ષણ આપ્યું છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતા, એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન થતા અતિન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં. એવું કદી ન બને કે આત્માનો આનંદ આવે જ નહીં. પણ એને આત્મજ્ઞાન થયું નથી જો આત્માનો આનંદ આવ્યો નથી. આત્માની શાંતિ અને આનંદ વેદે છે, એણે આત્મા ખરેખર કેવો છે વેદનથી જાણ્યો છે. આત્માને ગુણે કરીને જાણવો, સ્વભાવે કરીને જાણવો એને વેદનથી જણાય છે. વેદન વિના ગુણ સ્વભાવથી જણાય છે એ વાત રહેતી નથી, કેમ કે એનો વેદકતા એનો સ્વભાવ છે. અને વેદન જો સ્વનું ન આવ્યું હોય તો પરનું વેદન અધ્યાસિતપણે અનાદિનું છે, તે ચાલુ ને ચાલુ રહ્યું છે. વેદન વિનાનું તો નથી છે, વેદન પરનું અધ્યાસિતપણે ચાલુ જ રહી ગયું છે અને તેથી આનંદનું અને શાંતિનું વેદન નથી એમ જાણવું જોઈએ. તત્વજ્ઞાનના વિચાર કરવા વાળાને માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે, એમાં પણ કોઈ ચિંતન અને મનનની પ્રક્રિયા વધારે કરતા હોય એને વિશેષ માનસિક શાંતિ રહે છે. એ માનસિક શાંતિ તે આત્માની શાંતિ નથી એ વાતનો તફાવત પણ એને સમજાવો જોઈએ, નહીંતર ત્યાં પણ ભ્રાંતિ ઉપજે છે કે આ શાંતિ રહે છે એનું કારણ આપણને તત્વનું ચિંતન મનન અને તત્વનું જ્ઞાન છે. તત્વજ્ઞાન પૂર્વક તત્વનું ચિંતન મનન ચાલે છે, શાંત સ્થિતિ રહે છે, તેથી એમ લાગે છે કે આત્મામાં શાંતિ ઉત્પન્ન થઈ. જ્ઞાન પણ થયું ને જ્ઞાનનું ફળ જે શાંતિ આવી જોઈએ પણ મળી ગયું. એવા એવા ફુલાવામાં પણ પડવા જોઈએ નથી. અહીંથી નીકળે છે કે અતિન્દ્રિય આનંદની મનની શાંતિ તે અતિન્દ્રિય શાંતિ નથી. મનનો આનંદ તે અતિન્દ્રિય આનંદ નથી. ઇન્દ્રિયજનિત જે શાંતિ અને આનંદ છે એમાં સુખ છે એ કલ્પિત છે, એમાં જે સુખાનુભવ છે એ કલ્પિત છે, એ વસ્તુ નથી. ખરેખર એ મૂળ વસ્તુ નથી. આત્માના સ્વભાવગુણનો એ સ્વાદ નથી, અનુભવ નથી, આસ્વાદ નથી, એ કલ્પના છે. કલ્પના છે તેથી તેને અવસ્તુ કહીએ અથવા વસ્તુ નથી એમ કહેવામાં આવે છે. પોતાના સ્વતનું જ્ઞાન કરતા તો અથવા સ્વતનું જ્ઞાન થતા તો એક જ અભિપ્રાય છે. કયા જીવ માટેનો પ્રશ્ન છે? મિથ્યાદ્રષ્ટિ જીવ માટે. મિથ્યાદ્રષ્ટિ જીવ તો રાગને સમયે સમયે ઉત્પન્ન થતા રાગને સ્વપણે વેદે છે. જે જે કાળે જીવો વિકલ્પ થાય છે મનવાળા પ્રાણીને તે વિકલ્પ રૂપ પોતાને વેદે છે એમ કહો કે અનુભવે છે એમ કહો. પોતાના અનુભવને કોઈ તપાસે તો સમજાય એવું છે કે જે વિકલ્પનો રાગનો ઉદ્ભવ થાય છે એવો હું એવો અનુભવ સાથે સાથે રહે છે. વિકલ્પનો અનુભવ થાય છે પોતા રૂપપણે, ત્યાં જ્ઞાન ઉપસ્થિત છે છતાં જ્ઞાનમય પડે હું છું એવું અનુભવમાં રહેતું નથી. રાગ કે હું એવો રાગનો વિકલ્પનો પોતા રૂપપણે અનુભવ થાય છે. એ અભ્યાસ છે. અહીંયા અતિન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે. પ્રથમ સમ્યક દર્શનના કાળમાં ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છૂટીને સર્વ પ્રદેશેથી અતિન્દ્રિય આનંદનું વેદન, આત્મા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનો રસકંદ છે એનો અનુભવ અને આત્માનો અનુભવ વેદનથી થાય છે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું એમ કહે છે. આ નિષ્ઠાનની પરિપાટીમાં મોક્ષ માર્ગનું પ્રથમ ટ્રેડમાર્ક છે.
બરોબર.
અહીંથી અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થયો એ મોર લાગી મોક્ષ માર્ગની. આ જીવ હવે મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો છે. ત્યાં સુધી ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડો પરલક્ષિત હોય છે પેલા, કેમ કે સ્વલક્ષ થયું અને ગમે તેટલું કષાયની મંદતાનું આચરણ પરિણામમાં થાય એ મોક્ષ માર્ગને નામ પામતું નથી. મોક્ષ માર્ગ શરૂ નથી થયો, બંધ માર્ગમાં છે. એટલે બીજી નીતિમાં એ વાત સ્પષ્ટ કરે છે, આયલા વિના રહે જ નહીં અને આનંદ ના આવે તો તેને પોતાના સ્વતંત્ર સાચું જ્ઞાન કર્યું નથી. આ સ્પષ્ટ છે. સત કે જે પરમાનંદ સ્વરૂપ છે, વિકાર પરમાનંદ સ્વરૂપ છે, એનું જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન જ્ઞાન એટલે અહીંયા જાણપણું, જાણપણારું જ્ઞાન, તે જ્ઞાન નહીં. ભણતરથી જે જ્ઞાન થાય છે એને અહીંયા જ્ઞાન કહેતા નથી. શાસ્ત્ર ભણતરનું જ્ઞાન તે અવસ્તુ છે. જેમ પરપદાર્થમાં સુખની કલ્પના અવસ્તુ છે, ભલે કોઈ સાચે સાચ માને કે અમને સુખ થાય છે, પણ એ કલ્પના માત્ર હોવાથી અવસ્તુ છે. જે માનસિક શાંતિ ઉત્પન્ન થાય તે શાંતિની કલ્પના હોવાથી અવસ્તુ છે. તેમ મિથ્યા જ્ઞાનની પરલક્ષી પ્રવૃત્તિ આત્માના જ્ઞાન સંબંધીની હોય તો પણ તે પરલક્ષી જ્ઞાન અવસ્તુ છે.
બરાબર,
એને વસ્તુ જ નથી કીધી. જ્ઞાન હોવા છતાં એને વસ્તુ નથી કીધી, કેમકે એ આત્માની વસ્તુ નથી. એમાં જ્ઞાનની કલ્પના છે, પણ આત્માનું જ્ઞાન, આત્માને સ્પર્શીને થતું જે જ્ઞાન, આત્માના અનુભવથી ઉત્પન્ન થતું જે જ્ઞાન છે, જેમાં સિદ્ધ પદ અનુભવમાં છે. સાક્ષાત સિદ્ધ પદ જેના અનુભવમાં છે, જેવો આત્મા પરમાત્મ પદે છે એવો જ એનો અનુભવ છે. તેનો આવો જ એવો જે પ્રત્યક્ષ અનુભવ, અતિન્દ્રિય અનુભવ, એને ભગવાને જ્ઞાન કહ્યું. એ આત્મજ્ઞાન છે, એ સિવાય કોઈ આત્મજ્ઞાન છે નહીં. ત્યારે આનંદ આવે છે, આત્મામાં રહેલા આનંદનો આસ્વાદ આવે છે. એવો આનંદ ન આવે તો તેણે પોતાના સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી. એને ખરેખર સાચે સાચ આત્મજ્ઞાન થયું છે એ વાત સંમત કરવામાં આવતી નથી. પણ ઘણા લોકો માને કે એને આત્મજ્ઞાન છે,
તો ખરું કે નહીં?
અને આત્મજ્ઞાની તરીકે બધા માને, એથી કાંઈ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ છે. લોકોને ક્યાં ખબર પડે છે? એ કોઈ સામાન્ય જનસમાજનો વિષય નથી,
લોકોત્તર વિષય છે.
આત્મજ્ઞાન એ તો લોકોનો વિષય નથી, પણ લોકોત્તર વિષય છે. સમાજમાં આપે છે ને કે આ અમારા દાન શેઠ છે, એ દાનવીર છે, એમને દાનવીર તરીકે અમારા સમાજમાં એમને ઘણા કામ કર્યા છે, સમાજની શોભારૂપ છે, માટે એમને સમાજ ભૂષણ કહો, વિશેષણ આપે છે,
આપે
લોકો વિશેષણ આપે છે. એમ આત્મજ્ઞાનીનું જ્ઞાનીનું વિશેષણ લોકો આપે સમાજના એ આચાર છે, પણ એમના જે સામાન્ય રીતે ગુરુ હોય છે, ઉપસ્થિત હોય તો, હૈયાત હોય તો, ગુરુ જાણે છે કે આ મિરાજ છે. એનામાં આચાર્યના જે વિશિષ્ટતા વાળા લક્ષણો હોવા જોઈએ, મુનિરાજ હોવા ઉપરાંત એટલા આગળના અભ્યાસી છે, આચરણમાં પણ એટલા ચુસ્ત છે, પોતે તો આચરે અને બીજાને આચરણ કરાવે એવી યોગ્યતા
આવે છે,
એ તો સેવા સંપન્ન છે. એવું નથી કે પોલે પોતે ભલે આચરણ ન કરે, બીજાને આચરણ કરાવે, એ પદ્ધતિ જૈન માર્ગમાં ચાલતી મૂળમાંથી ચાલતી નથી. શરૂઆતથી એવું છે, જેને પોતાને આચરણમાં આવવું હોય તેને જ આ વાત કરવી, પૂરો પાયાનો સિદ્ધાંત છે. પોતે ગમે તેમ પ્રવર્તે અને બીજાને ઉપદેશ આપે એ જૈન ધર્મને આમનાય નથી. આમનાય બહારનો વિષય છે,
બરોબર,
આખો ક્રમભંગ વિષય છે, એવો ક્રમ જ નથી. લોકો આટલી વાત તો સમજે છે, સામાન્ય માણસો, કે ભાઈ એક મણ શિખામણ કરતા, શિખામણમાં મણ આવે છે, એક મણ શિખામણ કરતા અધોળ આચરણ
સારું
કહેવાય તો લોકોમાં, લોકો એક મણ શિખામણ કરતા અધોળ આચરણ સારું, અધોળ એટલે એક શેર નો કોળનો ભાગ, મણ એટલે 40 શેર, આ કેટલા ગણો ફેર છે? આવું તો સામાન્ય રીતે માણસ સમજે છે, આ તો એક કોમન સેન્સનો વિષય છે, એ સામાન્ય બુદ્ધિ. અને જે તત્વજ્ઞાનમાં સંપૂર્ણ નિર્દોષતાની આખી પ્રક્રિયાની લાઈન ગોઠવેલી હોય, આમ શરૂઆત થાય, આમ વિકાસ થાય, આમ પરિપૂર્ણતા થાય, એનામાં આટલી વાત ન હોય કે આટલી વાત છોડીને એ વાત બીજી હોય, એ વાત કોઈ રીતે સંભવતી નથી. કહે છે કે આનંદ ના આવે તો તેણે પોતાના સ્વપ્નનું સાચું જ્ઞાન કર્યું જ નથી. કે નિશાની છે આત્મજ્ઞાનની, કે આત્માના આનંદનો ત્યાં અનુભવ થયો છે, એને મોક્ષનું, મોક્ષ તત્વનું જ્ઞાન અહીંયા થયું. આત્માના જ્ઞાન સાથે સાથે મોક્ષ તત્વનું જ્ઞાન
થયું,
કેમ કે જે આનંદ અહીંયા આવ્યો એવો જ આનંદ, એથી અનંત ગુણ ક્વોન્ટિટીમાં,
બરાબર,
પણ ક્વોલિટી એવી ને
એવી,
એવો જ આનંદ નિજ વાનગીને જ્ઞાન વાનગી અને આનંદ વાનગીને પીછાને પીછાને સંતો હજર અમર
થયા,
પરિપૂર્ણ આનંદ આવો હોય છે, મોક્ષ તત્વનું જ્ઞાન થયું,
બરોબર,
અને મોક્ષની શ્રદ્ધા થઈ, અને તે ભૂતાર્થ આશ્રિત થઈ, એ ભૂતાર્થ આશ્રિત નો અર્થ, કેમ કે આત્મજ્ઞાન થતા એ જ્ઞાન થયું, એટલે એને ભૂતાર્થ આશ્રિત જ્ઞાન થયું. ત્યારે એને જ્ઞાન થયું છે, એ સિવાય સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી અથવા થયું જ નથી. મૂળ તો અંદરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે, એમ કહીને એમ કહેવા માંગે છે કે જેટલા કોઈ શાસ્ત્ર વચન છે એમાં તાત્પર્ય છે અથવા પ્રયોજન છે, બે એકાદ અર્થ છે. કથનનું તાત્પર્ય કહો કે કથનનું પ્રયોજન કહો, એ એક જ છે કે જીવનું બહિર્મુખ વલણ છોડાવવું છે અને અંતર્મુખ વલણ કરાવવું છે. એવા તાત્પર્યને અને પ્રયોજનને છોડીને કદી ક્યાંય સત્શાસ્ત્રમાં કોઈ વચનનો ઉચ્ચાર કરવામાં આવ્યો નથી. અને તેથી કરીને જેટલા કોઈ શાસ્ત્ર કથન છે તે તમામ શાસ્ત્રોનું અર્થઘટન આ પ્રયોજન રાખીને, આ પ્રયોજનને વણી લઈને કરવું પડે છે,
બરાબર,
તો તે અર્થઘટન ન્યાયસંગત છે, નહીતર એમાં કહેનારના અભિપ્રાયને ચોખ્ખો અન્યાય છે,
બરાબર.
સિદ્ધાંતનો અર્થ, કોઈ પણ વચનરૂપ સિદ્ધાંતનો અર્થ આ પ્રયોજન રાખીને કરવો જોઈએ, કેમ કે કહેનારે આ પ્રયોજન રાખ્યું છે,
બરાબર.
શાસ્ત્ર તાત્પર્ય કે વિતરાગતા, અંતરમાં વળવું એમ કહો, વિતરાગતા કહો, શાસ્ત્ર તાત્પર્ય એ છે,
સૂત્ર
તાત્પર્ય પણ એ છે, અને એક એક શબ્દે શબ્દે એનું એક જ તાત્પર્ય નીતરે છે, બીજી કોઈ વાત છે
નહીં.
એ તાત્પર્યને છોડીને અર્થઘટન નહીં કરવું જોઈએ, બીજા અર્થમાં કોઈ કથનને ઉતારવું નહીં જોઈએ. અને આ પ્રયોજનથી અર્થઘટન કરવામાં આવે તો કોઈ નય ખંડિત થતો નથી અને કોઈ ન્યાય ખંડિત થતો નથી, કોઈ વચન ખંડિત થતું
નથી.
બધેથી વિતરાગતાનું તાત્પર્ય નીકળે તો એ ન્યાયથી જેટલા કોઈ સત્શાસ્ત્રોના વચન છે એમાં ક્યાંય વચન વિરોધ ઉત્પન્ન થતો
પડે નહીં,
ક્યાંય ભૂલો ન પડે, પ્રયોજનને વળગે ભૂલો પડે નહીં, એ મૂળ સિદ્ધાંત છે. પોતે અંદરમાં પોતાના પ્રયોજનને વળગે એ ભૂલો પડે અને નહીતર ભૂલો પીડ્યા વિના બીજી વાત નથી, કાં તો ભૂલો પડે ને કાં તો નિર્ભૂલ થાય, બીજી તો વાત છે.
અંતરમાં કેમ વળવું?
સ્વસ્વતનું જ્ઞાન કરવું, સ્વસ્વતનો પરિચય કરવો, પોતાની હૈયાતીને વેદનથી પકડવી જોઈએ, પોતાના અસ્તિત્વનું ગ્રહણ કરવું જોઈએ.
વાહ વાહ વાહ.
જ્ઞાનમાં નિજ અસ્તિત્વનું ગ્રહણ કરવું, પણ એ ગ્રહણ કરતા જ્ઞાનને અંદરમાં વળવાનું થાય આપોઆપ. અંદરમાં વળવું એવો વિકલ્પ કરવો પડશે, આપોઆપ અંદરમાં વળવું જ્ઞાની ના વચનોને લૌકિક આશયમાં ઉતારવા નહીં. કોઈ પણ વચન નો લૌકિક અર્થ આવો થાય છે, લોકમાં જેનું પ્રયોજન છે એ પ્રકારે આવી વાત થઈ છે, એમ કદી જ્ઞાનના વચનને અર્થઘટનમાં લેવા
નહીં.
એ શીખ આપી છે, લાઈન દોરી બાંધી દીધી છે કે આ રીતે અર્થઘટન થાય જ નહીં, બસ સીધી વાત છે. લૌકિક આશયથી, સામાજિક દ્રષ્ટિકોણથી, લૌકિક દ્રષ્ટિકોણથી એનું અર્થઘટન, લોકોત્તર અલૌકિક આશય છે એમ સમજીને ન સમજાય તો જિજ્ઞાસામાં આવું રહેવું, એનો લોકો તો આશય કદાચ ન સમજાય અને એમ થાય કે આમ બોલ્યા છે પણ આમાં લોકો તો આશય શું, એમ લૌકિક આશયમાં તો બરાબર નથી વાત થઈ. જ્ઞાની હોય ને બરાબર ન કહે, કેમ કરે કાંઈક મારી ભૂલ
થાય છે.
ભલે જીવ તથા રાગ ભિન્નપણે રહીને એક ક્ષેત્રે રહે પણ બંને કદી પણ એકરૂપ થયા નથી અને થઈ શકતા
નથી.
અવસ્થામાં જીવ ક્યાં રહ્યો છે? જીવની અવસ્થામાં જીવ અને રાગ, રાગ છે એ જીવ સ્વરૂપે નથી, જીવ વિકાર છે પણ જીવ સ્વરૂપે મૂળ સ્વરૂપ નથી, એટલે ભિન્નપણે રહીને એક ક્ષેત્ર રહે, જે એના પ્રદેશો છે તે એક છે. ભિન્ન પ્રદેશો કહેવાય છે એ પણ અપેક્ષિતપણે કહેવાય છે, મર્યાદિતપણે કહેવાય છે, એનાથી ભિન્ન પણ વધારે ભાવમાં આવીર્ભૂત કરવા માટે કહેવાય છે. પણ એક આત્માને જે પ્રદેશો છે તે જ પ્રદેશો અનાદિ અનંત છે, અસંખ્ય જેટલા છે તેટલા તે જ છે, અને તેમાં જ તેની સર્વગુણોની પર્યાયો, અનંત ગુણોની પર્યાયો, વિકારી અને અવિકારી બધી ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ હોય છે. ક્ષેત્રને છોડીને ક્યાંય નથી, આગમનો વિષય થયો. પછી અધ્યાત્મમાં ભિન્નતા કરવા માટે રાગના પ્રદેશ જુદા અને પર્યાયના પ્રદેશ પણ જુદા એમ કહેવામાં આવે છે. ભાવ અપેક્ષા છે કે જ્યાં હું મારો સામાન્ય સ્વરૂપનો અનુભવ હું પણ કરું છું ત્યાં પણ ત્યાં એવું નથી એમ કહેવામાં
આવે.
કેમ કે જ્યાં વિશેષ છે ત્યાં અનુભવ છે ને, ત્યાં સામાન્ય નથી. વિશેષમાં સામાન્ય નથી, સામાન્યમાં વિશેષ નથી,
બરાબર?
નહીં તો બંને એક થઈ જાય. પોતાની જ વાત છે, એકમાં પોતાની જ વાત છે. પોતામાં પોતામાં જયારે સ્વસામાન્યમાં અહમ કરું કરવાનો ન્યાય હોય ત્યારે એ ન્યાયથી આમ કહેવું તે નિર્દોષ છે. મારા પ્રદેશો ભિન્ન છે અને રાગના પ્રદેશો ભિન્ન છે, મારા પ્રદેશો ભિન્ન છે અને મારા ખેતરમાં પર્યાયનું પણ ખેતર નથી એમ કહેવું એ ન્યાય એમ કહી શકાય. ભાવની અપેક્ષા એ છે, સ્વભાવનો આવિર્ભાવ કરવાની ત્યાં અપેક્ષા છે. વસ્તુનું સ્વરૂપ જે છે એમાં કોઈ ફેરફાર નથી. સ્વચતુષ્ટયથી જે વસ્તુનું અસ્તિત્વ થયેલું દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી, એવો જે આગમમાં સ્થાપિત સિદ્ધાંત છે એમાં કોઈ ઉલટફેર કરીને કે એ સિદ્ધાંતને ખોટો ઠરાવીને કોઈ વાત કહેવામાં આવતી ભરે. પર્યાયના લક્ષ્ય રાગ થાય છે, રાગના લક્ષ્ય પણ રાગ થાય છે, પર્યાયના લક્ષ્ય પણ રાગ થાય છે, અને ગુણભેદના લક્ષ્ય પણ રાગ થાય છે. રાગ થવાના ચાર કારણ છે. એક તો પર પદાર્થના લક્ષ્ય રાગ થાય, બીજું પોતાના રાગના લક્ષ્ય પણ રાગ થાય, પોતાની ક્ષોક્ષમ આદિની અવસ્થાના લક્ષ્ય પણ રાગ થાય. ખુદ પર્યાય હોય એનું લક્ષ્ય કરે તો પણ રાગ થાય. એક સમયની પર્યાયના લક્ષ્ય છે. પર્યાયમાં બે વાત આવી, વિકારી ને અવિકારી. એ બંને પર્યાયના લક્ષ્ય રાગ થાય. અભેદ થી લઈએ તો ત્રણ ગુણ લેવાય, પર પદાર્થ, પર્યાય અને ભેદ. ગુણ ભેદના લક્ષ્ય પણ રાગ થાય,
બરોબર?
પર્યાયમાં વિકારી ને અવિકારી બે ભેદ લીધો તો ચારે મુદ્દા રાગની ઉત્પત્તિના કારણે. તેથી એક ત્રિકાળી સામાન્ય પોષકનું લક્ષ્ય કરાયું છે અને આ તમામનું લક્ષ્ય ઉડાડવા માટે જે પ્રયોજન છે એ પ્રયોજનથી કહેવાતા એ વચન નિર્દોષ છે. પ્રયોજનથી કહેવાતા અને કહેતા તે પ્રયોજન કહેનારના આત્મામાં સચવાતા એમ બોલ એ નિર્દોષ છે કથન. કેમ કે કહેનારને એના ગુણનો આવિર્ભાવ થવો ઘટે છે ને, શું કરવા એ કહે છે? શા માટે કહે કે પોતાના ગુણનો આવિર્ભાવ કરવા માટે કહે છે. એવું પ્રયોજન પોતાનું પણ એ સાચવે છે, બીજાને પ્રયોજનમાં એના વચનો નિભૂત થાય છે.
જ્ઞાન
ચારે પર છે, એકમાં નાખવું હોય તો ચારે ને પર બાકી બધું હું નાયક. આ નાયક તે સ્વ, નાયક તે હું ને બાકી બધું આમાં બધું આવી
જાય.
નાયક તે હું ને બાકી બધું એ પર માં ચારે ચાર બોલાવી કોઈ પણ પર્યાયમાં મોક્ષ સુધીની બુદ્ધિ પર્યાય લક્ષ કરવા જેવું નથી. મોક્ષ વાળા તો કરતા નથી, સાધક પણ કરતા નથી. વિકારી અવિકારી કોઈ કોઈ બંને પર્યાયને વેદે છે, એટલો સાધક અવસ્થામાં વિકાર છે એટલા દુઃખને, અવિકાર છે એટલા સુખને. અને કેવળી એના પરિપૂર્ણ શુદ્ધતા અને સુખને વેદે છે, પણ લક્ષ્ય કરતા નથી. પણ જે લક્ષ કરે છે અનુપસ્થિત એવી પર્યાય, એવી પોતાની કેવળ જ્ઞાન આદિની પર્યાય એટલે ભૂતકાળ માટે આત્મા કેવળ જ્ઞાન થવાનું હોય. પણ અત્યારે ભાવનાથી નીકળે છે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, ક્યાંય લક્ષ્ય સંભળાય છે પણ એ લક્ષ્ય કરવા માટે નથી. લક્ષ્યનો અર્થ ક્યાં ધ્યેય છે,
પ્રગટ કરવા માટે
ત્યાં પ્રયોજન છે. લક્ષ ના જુદા જુદા અર્થ છે. પર્યાયના લક્ષ નો વિષય આવે ત્યારે ત્યાં ધ્યેય સમજવો, ત્યાં પ્રયોજન લેવો, પ્રયોજનનો દ્રષ્ટિકોણ લેવો
બરાબર,
ત્યાં આશ્રયનો ન લેવો
બરાબર.
અને ત્રિકાળી લક્ષ કરવાની વાત આવે ત્યાં આશ્રયની વાત છે, ત્યાં આશ્રય કરવો એમ વાત છે. બે જુદા જુદા અર્થ છે. એટલે કોઈ જીવને ભૂતકાળ ભવિષ્યમાં કેવું ના વિશ્વાસનું હોય ને અત્યારે ભાવના ભાવે આવી મોક્ષ પર્યાયને પ્રગટ થાવ તો એને ત્યાં રાગ થશે. અનુપસ્થિત એવી કેવળ જ્ઞાનની પર્યાય ના લક્ષે એને
રાગ થશે,
રાગ થશે, નિયમથી એને રાગ થશે. નિયમબદ્ધપણે આ ચારે પદ એવા છે, પર પદાર્થ પર્યાયનો વિકાર, પર્યાયનો અવિકાર અને ચારે પદ એવા છે કે નિયમથી એના લક્ષ્ય રાગ થાય ન થાય એવું બને. અને સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધાત્મા છે, નાયક આત્મા છે, એના લક્ષ્ય વિતરાગતા થાય થાય ને અહીંયા રાગ થાય જ, અહીંયા વિતરાગતા કોફી વાત છે, કોઈ ગોળ ગોળ વાત છે. અપેક્ષા કરી કરીને ગોળ ગોળ કરી નાખી ત્યાં, અપેક્ષા કરીને કોઈ વાતનો નિર્ણય થતો નથી. નિશ્ચિતપણે નિયમબદ્ધપણે
બરોબર
આમ જ વાત છે. ભલે જીવ તથા રાગ ભિન્નપણે રહીને એક ક્ષેત્રે રહે, એક થઈ જાય એ તો વાત જ નથી. એક ક્ષેત્રમાં રહે પણ પોતપોતાના સ્વરૂપે રહે છે, રાગ રાગના સ્વરૂપે રહે છે. જીવની અવસ્થા વિકાર હોવા છતાં જો જીવ સ્વરૂપે થયો હોય, રહ્યો હોય તો જીવમાંથી મટે કેમ કે એ સ્વરૂપ થઈ ગયું એનું
બરોબર.
પણ એવું સ્વરૂપ ખરેખર જીવનું નથી, સિદ્ધ પરમાત્માઓ માટે જોવામાં આવતો નથી. ખરેખર રાગ જીવનું સ્વરૂપ હોય તો ત્યાં રહેવો જોઈતો હતો. પણ અનંતમાં ભાગે રાગની મલિનતા એમની શુદ્ધ ઉજ્જવળ દશામાં નથી
બરાબર.
શ્રીજી જ્ઞાન શુક્લ ધ્યાનનું વર્ણન કરે છે, સમુદ્રના ફીણ સફેદ બહુ દેખાય, બહુ ફીણ જયારે એકદમ સફેદ
રાત્રે સફેદ સફેદ
સફેદ સફેદ દેખાય. મોજા આવતા
ઉજ્જવળ
એવું ઉજ્જવળ શુક્લ જ્ઞાન આવે છે. જ્ઞાન કરે જ્ઞાન શું નથી. અહીંયા તો ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન શું નથી, પણ શુક્લ ધ્યાન નું વર્ણન કરે છે. ન થયું હોવા છતાં એનું જ્ઞાન થાય છે.
બરોબર
થાય તારે તો જ્ઞાન થાય, એમાં કઈ નવું નથી. પણ થયા પહેલા જ્ઞાન થાય. મતી સુતિયો હો સર્વદ્રવ્યેષુ પર્યાય એટલે કે જેટલા કેવળ જ્ઞાન નો વિષય જેમ સર્વદ્રવ્ય સર્વ પર્યાય છે એમ મતી સુત નો વિષય પણ સર્વદ્રવ્ય
સર્વ પર્યાય છે.
સર્વદ્રવ્ય છે એટલું ના લીધું, સર્વ પર્યાય છે. એવું નથી, જ્ઞાન નથી એમ ન કહી શકાય. છે જ્ઞાન એટલો કેવળ જ્ઞાન નો વિષય પ્રત્યક્ષ છે, એટલો જ પરોક્ષ વિષય નથી. શું જ્ઞાન સમય જ્ઞાન ને પરોક્ષ બને છે. ઉપયોગ નથી થયો તો પણ એની લબ્ધિ એને પ્રગતિ નહીં. આ લોકો લબ્ધિ ની પાછળ આકર્ષાયપણામાં લખે છે વાણિયા ગૌતમ ગણધરની
લબ્ધિ.
ગૌતમ સ્વામી એ તો છોડી એને, મારે રાખવી છે
નહીં મળે
એમ તો કઈ લબ્ધિ જોઈ. પાછળ જાય તો ભાગે, પકડવા જાય તો ત્યાગે અને આગે છે, છોડે અને પાછળ પાછળ જાય નહીં. મળતી શું કહે છે, એક ક્ષેત્રે ભિન્નપણે રહીને રહે પણ બંને કદી પણ એકરૂપ થયા નથી અને કદી થઈ શકતા પણ નથી. ભલે અનંત જીવો અનંતકાળથી રાગને જીવ સ્વરૂપે માને છે, અનુભવે છે અને હજી અનંતકાળ અનુભવ કરશે અનંતા જીવો, તો પણ વસ્તુ સ્થિતિ એમ થવી અશક્ય છે. રાગ જીવ થઈ શકશે પણ અમે રાગને એટલો પોતાનો કરીને રાખ્યો છે, એટલી મીઠાશ એની લીધી છે, હવે એ રાગને છોડવો કોઈ રીતે પાલવે એવું અરે જીવી શકાય એમ નથી. માણસ નથી કહેતા જીવી શકાય એમ નથી. બહુ રાગ થાય ત્યારે એમ કે તમારા વગર જીવી શકાય એમ નથી. બધી દ્વેષ થાય ત્યારે એમ કે કોઈ રીતે તમારે હારે રહી શકાય એમ
નથી.
અમારા કિસ્સા નજરો નજર એક ને એક વસ્તુ હું થઈ ગયું પણ એને રાગે પડખું ફેર્યું એક સિક્કાની બે બાજુ.
બરોબર
રાગ છે ત્યાં દ્વેષ ઉભો છે. માટે તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, આમ કહીને હળવો કરી નાખે છે જીવને કે તારા પ્રેમમાં રાગના એકત્વને લઈને કદાચ તને એમ લાગે કે હું રાગથી ઘેરાયેલો છું, રાગથી ઘેરાઈ ગયો છું, તો કહે છે કે તું પ્રસન્ન થા. તારા ચિત્તમાં એટલી હળવાશ આવે કે રાગ છે જીવ સ્વરૂપે થયો નથી, થઈ શકતો નથી, કોઈ મૂંઝાવવાની તારે જરૂર નથી. રસ્તો ન મળે ત્યારે
મૂંઝવણ
આનું કરવું શું. આ રાગ છે એ કઈ ખાંડમાંથી હાલો આવે છે, ચૂકતો નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. કે છે અજ્ઞાન ની ખાણ માંથી હાલો આવે
છે,
પોતાના સ્વરૂપ નું અજ્ઞાન છે, સ્વસ્થ નું અજ્ઞાન છે, એમાંથી રાગ આવે છે. પણ એ અજ્ઞાન છે એક સમય ની પર્યાય, એમની કોઈ લાંબી જાય
નથી.
ખાણ કેવડી છે કે એક સમય ની પર્યાય છે. અનાદિથી આ બધો ચાલ્યો કે અનાદિથી નવો 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 અજ્ઞાને નવું ને રાગે
નવો
પ્રતિ સમય નવો નવો છે.
બરોબર.
એ જ્યાં સ્વસ્થ નું જ્ઞાન થાય છે, અથવા એને એમ કહે છે કે અનુભવ ભલે તને પછી થાય, પણ અત્યારે એટલો હળવો થઈને ચિત્ત પ્રસન્નતામાં તો આવ કે આ રાગ છે એ જીવ રૂપે થયો નથી, જીવ રાગ રૂપે ભિન્ને ભિન્ન રહ્યા છે. ભલે એક ક્ષેત્રમાં રહ્યા છે તો પણ ભિન્ને ભિન્ન જુદે જુદા રહ્યા છે, એક થયા
નથી.
પ્રભુ તારી ચીજ કદી રાગ રૂપે થઈ નથી, એવી વાત મોરણ કરતા પ્રભુ. બધા આત્માઓ પરમાત્મા છે, સ્વરૂપે કરીને સ્વરૂપે પ્રભુ છે, પ્રભુથી બોલાવે. સાંભળવા આવે એને જ કેમ નહી, છાપામાં વિરૂપ લખે ને ગમે તેવું ચોછડું લખ્યું હોય, ગમે એનું સિદ્ધાંત વિરુદ્ધ લખ્યું હોય, અરે પ્રભુ આ છે, અરે પ્રભુ એને પણ પ્રભુ છે, અરે પ્રભુ આ છે.
ક્યાં ક્યાં પ્રભુ બિરાજમાન
દ્રષ્ટિએ તો એ પ્રભુ છે,
પ્રભુ છે,
ભૂલ્યો છે પોતાની પ્રભુતાને, એ
ભૂલ્યો
છે. પ્રભુ કે સોનગઢ વાળા કે છે, આમ કુટુંબ છે, ફલાણું છે, તમે એમ સાચતા હોય એમ નથી. ભક્તિ માંથી આવે ત્યાં પછી બેસતા આમ થાય છે. કોઈ કહેવાતા જૈન છાપાઓ, કહેવાતા જૈન છાપાઓ બધી આલોચના દુનિયાભરની કરતા હોય, સૌંદર્ય જગ્યા કહે છે કે પ્રભુ તારી ચીજ કદી રાગ રૂપે થઈ નથી. તું ભગવાન આત્મા છો અને તારો આત્મા તારા સ્વરૂપને જોડીને રાગ રૂપે થઈ ગયો હોય એવું બન્યું નથી, બની શકે એવું પણ
નથી,
એવું બન્યું નથી ને બની શકે એવું પણ નથી. પ્રતિતિ આવે તો ફેરફાર થઈ જાય એવું તો
પરિણામ.
માટે તું તારું ચિત્ત ઉજ્જવળ કરીને આ શરત નાખી છે, તું તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થઈને રાગથી ભિન્નપણે આનંદ સ્વરૂપનો અનુભવ કર. ચિત્ત પ્રસન્નતા લીધી છે, પ્રસન્ન થા ત્યાર થઈને રાગમાં એકત્વપણે ઘેરાયેલું તારું ચિત્ત છે, જરાક હળવાશથી હળવો થઈને રાગની પકડ ઢીલી કરીને મૂકી દેવાની છે, પણ ઢીલી તો કર. રાગની પકડ ઢીલી કરીને ચિત્તને ઉજ્જવળ કરીને એટલે જ્ઞાનને ચોખ્ખું કરીને, ચિત્ત એટલે જ્ઞાન, ज्ञान में जरा भूमिका ना ज्ञान में निर्मल करेगा, इसलिए राग रस ने स्वरूप प्राप्ति ની જિજ્ઞાસા માં આવીને રાગ રસ ને તોડીને રાગ રસ ને મંદ કરી ઘટાડી ચિત્ત ને ઉજ્જવળ કરીને જરા જ્ઞાન માં જગ્યા પર જ્ઞાન નું દર્પણ છે, અરીસો છે તારો જ્ઞાન નો, એને જરા ચોખ્ખો કર. એના ઉપર નો મેલ થોડો પાતળો થશે તો અંદર તારું જે સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ અનુભવ થવાનો અવકાશ ઉભો થશે.
રાગ નો રસ ઢીલો કરીને એટલે જ્ઞાન નો રસ,
જ્ઞાન રસ વધે, રાગ રસ વધે ત્યારે જ્ઞાન રસ નો નાશ થાય, જ્ઞાન રસ વધે ત્યારે રાગ રસ નો
નાશ
થાય. એકબીજાના પરસ્પર વિરુદ્ધી વિરુદ્ધ સ્વભાવ વાળા છે.
બરોબર.
માટે તું તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થઈને જાગ્રત થઈને સાવધાન થઈને એમ કહેવાય, તું આત્મા છો, તું કોઈ સંસારી પ્રાણી નથી, મનુષ્ય પ્રાણી એ નથી, વાણીઓ બાબણે નથી, અને સ્ત્રી પુરુષે તું અમીર ગરીબે નથી, અને ગ્રહસ્થી ત્યાગી પણ તું. આ બધા બોલ આત્માને કોઈ લાગુ પડતા
નથી.
મિથ્યા બુદ્ધિ એ જેવો અનુભવ કરવો તે આત્માને સંસારમાં પરિભ્રમણનું કારણ છે, અથવા અનેક પાપની પરંપરાનું કારણ આ પર્યાય બુદ્ધિ છે કે કાંઈ ને કાંઈ એની એને કલ્પના કરી છે કે હું ફલાણો 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 છું. સાવધાન થઈને એટલે જાગ્રત થઈને કે હું નાયક માત્ર છું, એમ અંતરમાં જાગ્રત થઈને રાગથી ભિન્નપણે રાગથી જુદો આનંદ સ્વરૂપનો અનુભવ કર. આ એક ક્ષણનો અનુભવ તારા અનંત જન્મકરણનો છેદ કરી નાખશે.
બરાબર.
કેટલી શક્તિ આત્માની, એક ક્ષણનો આનંદનો અનુભવ આવે એને આંગળીને વેઢે ગણાય એટલા ભાવ રહીએ પછી.
બરોબર.
એને કોઈ લાંબા ભાવ રહેતા
નથી. બહુ મોટી વાત.
પાછા 10 ભાવે છૂટકો મંદ પ્રયત્ન વાળાનો, તીવ્ર પ્રયત્ન વાળાનો તો 2-3 ભાવમાં છૂટકો
થઈ જાય.
ઉગ્ર પ્રયત્ન ક્યાં અનંત ભોગ ને ક્યાં 5-7 એની તો કોઈ ગણતરી રહેતી
નથી.
તુલના કરવા જેવી છે. એક ક્ષણ નો અનુભવ અનંત જન્મ મરણ નો નાશક એની કિંમત કેટલી છે, અને એની અહીંયા શક્યતા છે. જો ઉપયોગનો વેપાર કરે તો આ નફો થવાનો પૂરેપૂરો સંભવ છે,
અવકાશ છે, સંભવ.
વેપાર કર્યા વગર એ લાભ મળે તો
બરાબર.
લાભ દેખાય, વેપાર કરવાની પોતાની શક્તિને શક્યતા તપાસી લેવાય, અને એ સમજાય તો વેપાર કર્યા વિના
બરોબર.
અને નહીતર અનંત જન્મ મરણ ઊંધા છે એ પણ સામાન્ય વાત નથી. નુકસાન પણ મોટું ને લાભ પણ એ લાભ નહીં લોકો માને છે.
એ લાભ નહીં
લૌકિક આશય તો અમે આવે
બધે
દ્રવ્ય આત્મલાભ કારણ આત્મલાભ ને લાભ છે. અસ્થિ લાભ એટલે અસ્થિ. ખરેખર તો લાભનો અર્થ થાય છે તે હસ્તિ, દ્રવ્યની હસ્તિ છે
પારિણામ.
લક્ષ કરાવવા માંગે છે અનંત શાસ્ત્રો, અનંત જ્ઞાનીઓ ઉપદેશમાં જેનું લક્ષ કરાવવા માંગે છે તે આત્મલાભ સ્વરૂપ પારિણામ ભાવ સ્વરૂપ આત્મતત્વ છે.
વાહ વાહ
વાહ. એમ લેવું છે. સાવધાન થઈને લક્ષ કરવું છે ને, કે સાવધાન થઈને રાગ થી ભિન્નપણે આનંદ સ્વરૂપનો અનુભવ કરે, પ્રસન્ન થઈને વેદનાપૂર્વક આ સર્વ સ્વદ્ર તેજ મારું છે એમ અનુભવ કરે. રાગ થી ભિન્નપણે કહ્યું એ જ વાતને વેદનાપૂર્વક જે કાંઈ સ્વદ્રવનો અનુભવ થાય છે એ વેદ જ્ઞાનથી થાય છે. વેદ જ્ઞાન કરવો એ અનુભવનો પ્રયાસ છે,
બરાબર,
અનુભવનો પ્રયત્ન છે. અનુભવમાં સ્વદ્રવનો આશ્રય છે, એ સ્વદ્રવનો આશ્રય થવા છે, અને પરદ્રવ્યનો અનાદિથી આશ્રય છે તે પરદ્રવ્યનો આશ્રય છૂટવાર છે. જે કોઈ પ્રક્રિયા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને અહીંયા ભેદ જ્ઞાનની પ્રક્રિયા કહેવામાં આવે. ભેદ જ્ઞાનમાં પરાશ્રય છૂટવાની એક પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એનો જે રાગનો નિષેધ છે, રાગના વિરાગ ને રાગનો વિષય બંનેનો જે નિષેધ છે એનો આશ્રય છોડવાની પ્રક્રિયા છે,
બરાબર.
અને જ્ઞાન તે હું, જ્ઞાયક તે હું, એમ સ્વમાં હું પણ કરવાનો વારંવારનો પ્રયત્ન વિજ્ઞાનમાં જે થાય છે તે સ્વ આશ્રય કરવાનો પ્રયાસ છે, પ્રક્રિયા છે. એની સફળતા થાય છે એ પ્રયત્નમાં ત્યારે એને આનંદનો અનુભવ થાય છે. તેથી એમ પછી પ્રસન્ન થઈને એટલે ઉત્સાહિત વૃત્તિથી, માનલાની જેમ નહીં, ઉત્સાહિત વૃત્તિથી, ઉલ્લાસિત વીર્યથી, એમ કે ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો અધિકારી છે. આ પ્રકારનું લક્ષણ, અવસ્થાની અંદર જેને ઉલ્લસિત થઈને કામ કરવાની પ્રકૃતિગત જે લાઈન છે, ભલે અત્યાર સુધી બહારના કામ ઉલ્લી ઉલ્લીને ફેર્યા હોય, પણ એ જ વીર્યનું જે આ બાજુ વડે દિશા થાય ત્યારે ઉલ્લાસિત વીર્યથી જોરથી પોતાના સ્વ કાર્યમાં લાગે છે અને સ્વતત્વ વિશેષપણે અથવા બહુ નજીકથી જલ્દી અનુભવમાં આવે છે. કેમ કે લક્ષ થવામાં પણ જો એને પુરુષાર્થનો વેગ જેટલું કારણ આપવું જોઈએ એટલું કારણ ન અપાય, એ અહીંયા પુરુષાર્થમાં કહેવામાં આવે,
બરાબર,
ત્યાં સુધી અનુભવ થતો નથી, રાગ મળતો. એટલે પ્રસન્ન થઈને એમ અહીંયા શબ્દ બીજો વાંચ્યો, પ્રસન્ન થઈને, પ્રસન્ન થવામાં રાગની કલુષતાથી મુક્ત થવું છે. સંકલેશ પરિણામ છે રાગ છે એ બધા, ક્લેશિત પરિણામ છે, સંકલેશ એટલે ક્લેશ સહિતના પરિણામ છે. તેનાથી હળવો થઈને વેદ જ્ઞાન કરી કરીને સ્વદ્રવ્યનો અનુભવ કર અને જન્મ મરણનો નાશ
જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો.